नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो
જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા ના આધારે અલગ અલગ બેઝિક વસ્તુ નો સ્વાધ્યાય કર્યો
આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા ના આધારે અમુક બેઝિક સિદ્ધાંતો ની ચર્ચા કરીએ છીએ. એમાં અત્યાર સુધી આપણે શેની વાત થઈ ગઈ, ક્યાંથી શરૂ કર્યું આપણે, વિશ્વની શરૂ કર્યું તો વિશ્વ દ્રવ્ય ગુણ બન્યા એની પ્રાઇમરી પરિભાષાઓ આપણી અત્યાર સુધી થઈ. એના પછી આગળ શું થયું, છ જાતના દ્રવ્ય છે બરાબર, એની આપણી ચર્ચા થઈ. કયા કયા છ જાતના દ્રવ્ય છે, જીવ પૂજલ ધર્મ અધર્મ આકાશ અને કાળ. હવે એ બધા દ્રવ્યની બહુ ડિટેલમાં આપણે ચર્ચા થઈ કે કયા દ્રવ્યની સાઈઝ કેટલી, સંખ્યામાં કેટલા, એ બધું આપણું બહુ ડિટેલમાં ચર્ચા થઈ. આકાશ દ્રવ્ય કોને કોને ઉદાહરણ આપે છે, લોકાકાશમાં શું સિચ્યુએશન છે, અલોકાકાશમાં શું છે, કાળ દ્રવ્ય કોને કેવી રીતના પરિણામન કરાવે છે, ક્યાં રહેલું છે, એ બધું આપણું ચર્ચા થઈ. લાસ્ટ ટાઈમ વી હેડ સીન અપ ટુ 41, ક્વેશ્ચન નંબર 41. જેની પાસે બુક ન હોય યુ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ વિતરાગ વાણી, અને વિતરાગ વાણી થી યુ કેન કીપ ઇટ હેન્ડી. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માં આપણે વી હેડ સીન અપ ટુ ક્વેશ્ચન નંબર 41. લાસ્ટ ક્વેશ્ચન શું હતો કે કયા દ્રવ્ય ને કેટલા પ્રદેશો છે, એની આપણે લાસ્ટ ટાઈમ થોડી ડિટેલમાં ચર્ચા થઈ હતી કે દરેક દ્રવ્ય સાઈઝમાં કેટલું છે બરાબર. જીવ કેટલું છે સાઈઝમાં, અસંખ્યાત પ્રદેશો રાઈટ, અસંખ્યાતમાં પણ સંકોચ વિસ્તાર પોસિબલ છે, એટલે અત્યારના કીડીની સાઈઝ નો હોય કે મનુષ્યની સાઈઝ નો હોય, પણ મેક્સિમમ કેટલું થઈ શકે, મેક્સિમમ કેટલું થઈ શકે, તો આખા લોકમાં જેટલા આકાશના પ્રદેશો છે એટલી સાઈઝનો જીવ દ્રવ્ય થઈ શકે છે. જો આ લોક છે રાઈટ, હવે આપણે નંબર એક્સિસ ડ્રો કરીએ, અહીંયા ઝીરો થી શરૂ કરીએ તો 0, 1, 2, 3, 4, 5, 6 એમ લખતા જઈએ તો અમુક અર્થ સુધી સંખ્યા કાઉન્ટેબલ છે, એને શું કહેવાય, સંખ્યા. અમુક અર્થ સુધી સંખ્યા કાઉન્ટેબલ છે એને કહેવાય સંખ્યા. એના પછી જે સંખ્યા છે ને એ આમ અનંત નથી. અનંત એટલે શું, કે એટલી બધી સંખ્યા કે જયારે પૂરી જ ન થાય, આમ છે તો એવી કે પૂરી થઈ જાય, પણ એ આપણી શક્તિ નથી કે આપણે એનું મેથેમેટિકલ ઓપરેશન કરી શકીએ. તો આ સંખ્યાને શું કહેવાય છે, અસંખ્યા. આ સંખ્યાને કહેવાય છે અસંખ્યા. અને આ કેવી સંખ્યા છે, જે એક હદ પછી એવી સંખ્યાઓ છે જે ક્યારે પૂરી જ ન થાય, અનંત 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 સંખ્યાઓ, એને શું કહેવાય છે, અનંત. જો આને બીજા ફોર્મમાં સમજવું હોય તો આપણી પાસે અત્યારે કયું જ્ઞાન છે, મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન, બે જ્ઞાન છે ને, મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન. એ મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન માં સૌથી મેક્સિમમ જ્ઞાન કોની પાસે હોય, મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન માં મિનિમમ કોની પાસે હોય, કે નિગોદના જીવ. નિગોદના જીવ ને અક્ષરમો અનંતમો ભાગ કહેવાય, બહુ ઓછું જ્ઞાન. મેક્સિમમ જ્ઞાન કોની પાસે હોય, સંઘની પંચેન્દ્રિય તો ખરા, એમાં પણ મનુષ્ય દેહવાદી તો ખરા, પણ એમાં પણ મેક્સિમમ કોની પાસે, ગણધર ભગવાન. ગણધર કરતા પણ કહેવાય શુદ્ધ કહેવું, કેમ કે ગણધર ભગવાન ને ચાર જ્ઞાન હોય, ચાર હોય ને, એમને અવધિ જ્ઞાન ને મનોપર્ય જ્ઞાન પણ હોય, એટલે એમને અત્યારે કાઉન્ટિંગમાં ન લેવાય, પણ જે શુદ્ધ કેવલી હોય એને મેક્સિમમ મતિ શુદ્ધ જ્ઞાન હોય બરાબર છે. તો શુદ્ધ કેવલી જેટલા જેટલા નંબર સુધી મેથેમેટિકલ ઓપરેશન કરીને કાઉન્ટિંગ કરી શકે એટલી સંખ્યાને સંખ્યા કહેવાય છે. સમજાય છે, જે પણ મેક્સિમમ મતીશું જ્ઞાનથી કાઉન્ટિંગ કેલ્ક્યુલેશન મેથેમેટિકલ ઓપરેશન થઈ શકે. હવે આપણે કહીએ સપોઝ 56 મલ્ટીપ્લાયડ બાય 20, તો આપણે કરી શકીએ કે નહીં? ભલે થોડુંક બે ચાર મિનિટ લાગે પણ કરી શકીએ કે નહીં? એવો કયો નંબર છે જ્યાં સુધી મેક્સિમમ જે જ્ઞાન વાળા મતી શુદ્ધ જ્ઞાની આવા મેથેમેટિકલ ઓપરેશન કરી શકે એ સંખ્યાને કહેવાય છે સંખ્યા. એના પછી જે બેન્ડ છે આ અસંખ્યા, એ છે ને આ અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન નો વિષય છે. અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન નો વિષય એને કહેવાય અસંખ્યા. ખ્યાલ આવે છે? હવે મેક્સિમમ જે અવધિ જ્ઞાની જે સર્વાવધિ જ્ઞાન હોય ને, અવધિ જ્ઞાન માં ત્રણ પ્રકાર, દેશાવધિ, પરમાવધિ ને સર્વાવધિ. ઇન ઇન્ક્રીઝિંગ ક્વોન્ટિટી ઓફ જ્ઞાન, એમ સમજો કે દેશાવધિ હવે થોડુંક અવધિ જ્ઞાન, પછી પરમાવધિ, પછી સર્વાવધિ. તો જે સર્વાવધિ જ્ઞાનમાં મેક્સિમમ જ્ઞાન વાળા જે અવધિ જ્ઞાની હોય અને એ જ્યાં સુધી કરી શકે તો એટલા ભાગને અસંખ્યાત કહેવાય છે. એના પછીનો નંબર છે અનંત. આટલું સમજાય છે? આટલું સમજાય છે? ઓકે. હવે આપણે અહીંયા ક્યાંથી આવ્યા કે જીવના પ્રદેશ કેટલા, જીવના પ્રદેશો કેટલા, તો છે અસંખ્યાત. પણ કયો અસંખ્યાત? ના, એ તો જ્ઞાન થઈ ગયું. હવે આમાં દેશાવધિ નહીં આવે. હવે આપણને ખબર છે કે અસંખ્યાતમાં આટલી રેન્જ છે.
રેન્જ છે ને,
તો જે એક સમય, એક સેકન્ડમાં સમય હોય ને એ પણ અસંખ્યાત છે. કહે છે વેરી વેરી સ્મોલ અસંખ્યાત. અને જીવના પ્રદેશો કેટલા છે? તો એક પર્ટિક્યુલર
અસંખ્યાત છે
જેને કહેવાય લોક પ્રમાણ અસંખ્યાત. જેને કહેવાય લોક પ્રમાણ અસંખ્યાત એટલે શું? કે આ આકાશમાં, લોકાકાશમાં જેટલા પ્રદેશો છે એટલા કાઉન્ટ કરો તો કેટલો અસંખ્યાત આવે? એટલા અસંખ્યાત પ્રદેશો જીવમાં છે. ખ્યાલ આવે છે? આ આંગળી છે ને, આખી આખી આંગળી 1 ઇંચ જે આપણે કહીએ એમાં પણ અસંખ્યાત પ્રદેશ છે. પણ આ અસંખ્યાત આખા લોક કરતા કેવો છે? ઓછું છે ને, નાનું છે ને. તો એ અસંખ્યાત કદાચ અહીંયા આવશે અને આ લોક વાળું અસંખ્યાત અહીંયા આવશે. એનાથી મોટા પણ અસંખ્યાત ઘણા છે. સમજાય છે? ખ્યાલમાં આવે છે? તો આ બધા અસંખ્યાત નંબરોમાં ઘણો ફરક છે. તો આત્માના પ્રદેશો કેટલા એમ કહેતા આપણને ખબર તો પડી જાય ને કયો વાળો અસંખ્યાત. એટલે એમ કહેવાય છે કે આખા લોકમાં જેટલા પ્રદેશો છે એ વાળો અસંખ્યાત. તો એને નામ આપી દીધું કે લોક પ્રમાણ અસંખ્યાત. ખ્યાલ આવે છે? ઓકે. તો હવે ધર્મ અધર્મ દ્રવ્યમાં કેટલા પ્રદેશો છે? ધર્મ અધર્મ દ્રવ્ય ના કેટલા પ્રદેશો છે? એ પણ લોક પ્રમાણ હશે ને, કેમ કે આખા લોકો બધે ફેલાયેલા છે ને. ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય એ પણ આખા લોકો બધે ફેલાયેલો છે કે નહીં? તો એ પણ સેમ લોક પ્રમાણ અસંખ્યાત આવશે કે નહીં? જેવું જીવનું એવું જ ધર્મ અધર્મ દ્રવ્ય. આકાશ દ્રવ્ય આકાશ દ્રવ્ય ના અનંત પ્રદેશો છે. કેમ કે ખાલી આટલું નથી, બહાર પણ બધે આકાશ આકાશ ફેલાયેલું છે. રાઈટ. કાળ દ્રવ્યમાં કેટલા પ્રદેશો છે? કાળ દ્રવ્યમાં એક પ્રદેશ. વેરી ગુડ. કેમ કે એક દ્રવ્ય એક પરમાણુ ની જેમ આકાશના એક સ્પેસ યુનિટ માં પડેલો છે. એક યુનિટ, એક દ્રવ્ય કેટલી જગ્યા રોકે? એક જ પ્રદેશ જગ્યા રોકે. તો જીવ કેટલા? અસંખ્યા. ધર્મ અધર્મ અસંખ્યા. આકાશ અનંત. કાળ એક. હવે ભૂતગલ આપણે લાસ્ટ ટાઈમ જોઈ લીધું, રિવિઝન ચાલે છે. ભૂતગલમાં એક સંખ્યા, અસંખ્યા અથવા અનંત બધા જ ઓપ્શન અવેલેબલ છે. કેમ? કેમ કે ભૂતગલમાં એક પરમાણુ કેવી જગ્યા રોકશે? એક પ્રદેશ. હવે સપોઝ બે પરમાણુ નું કોમ્બિનેશન થયું તો એક અથવા બે. કેમ કે બે પરમાણુ જે છે ઇટ કેન ગેટ એકોમોડેટેડ ઇન વન પ્રદેશ ઓલસો. અને બે પ્રદેશ ઓલસો, ત્રણ ચાર પાંચ છ, છ પ્રદેશ, છ પરમાણુ હોય તો 1 2 6 એની. સમજાય છે? તો આવી રીતના સંખ્યાત પ્રદેશો પણ જગ્યા રોકશે. સંખ્યાત એટલે 5, 25, 50, 1 લાખ, 10 લાખ, 1 કરોડ પ્રદેશો છે ને સંખ્યા ખ્યાલમાં આવે છે. અથવા અસંખ્યાત પ્રદેશો જગ્યા રોકશે. આખું આ નીચેનો અર્ધો લોક છે એટલું મોટો સંગ્રહ હોય શકે કે નહીં? હોય શકે. અચ્છા મને એક એક્ઝામ્પલ આપો, કયો સ્થળ એટલો મોટો છે કે આ આખું અહિયાંથી અહિયાં સુધી બધે જ ફેલાવશે? એવું કયો સ્થળ છે ઈસ્ટ ટુ વેસ્ટ આખું જ ફેલાવશે? હા એવું કયું સ્થળ છે? આકાશ નહીં, ભૂગર્ભ સ્થળ ની વાત કરું છું. પૃથ્વી, વેરી ગુડ. અહિયાં 7 પૃથ્વીઓ છે ને? આ 1 પૃથ્વી, 2 પૃથ્વી, 3, 4, 5, 6, 7 અને 8 અહિયાં ઉપર છે. તો આ કેવા છે? આ પૃથ્વી કાય કુજલોના સ્કંદ છે જે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ બધે જ ફેલાયેલા છે. આ કોઈ ક્લિયર છે? સ્કંદની 1 થી વધારે કુજલોનો સમૂહ એને કહેવાય સ્કંદ, કોમ્બિનેશન ઓફ કુજલ. ખ્યાલમાં આવે છે? ઓકે. તો આ કેટલી જગ્યા રોકે છે? એ અકોર્ડિંગલી અસંખ્યાત પ્રદેશ રોકે છે ને, એટલા આકાશના. જેટલી પૃથ્વીની જગ્યા એટલા આકાશના પ્રદેશ. ખ્યાલમાં આવે છે? અચ્છા તો આ તો થયું સંખ્યા અસંખ્યાત. અનંત કેવી રીતના થાય? અનંત તો જગ્યા જ નથી ને આકાશમાં. આપણે લાસ્ટ ટાઈમ જોયું તો બધા ભૂલી ગયા છે. તો જોરથી બોલો, સંભળાતું નથી. અંત નો અનંત બરાબર છે, પણ કુજલ કેવી રીતના અનંત હોય શકે? અનંત અનંત જગ્યા જ નથી આકાશમાં. તો અનંત જગ્યા કેવી રીતના રોકશે કુજલ? બોલો. હા વેરી ગુડ, વેરી ગુડ. આ શરીરમાં કેટલા કુજલો છે અત્યારમાં? એક જીવ સાથે અનંત પૂજલ પરમાણુઓ રહેલા છે. કેટલા સ્પેસમાં અકોમોડેટેડ છે? અસંખ્યાત પ્રદેશમાં છે. આટલી જ જગ્યાએ રોકી હમણાં, પણ ઇફ યુ કીપ ઓન ટેકિંગ એટ અ સિંગલ યુનિટ વન પરમાણુ પર પ્રદેશ એન્ડ ઇફ યુ સ્ટ્રેચ ઇટ, તો ઇટ કુડ થિયોરેટિકલી ગો ટુ અનંત. સમજાય છે? ઇટ કુડ થિયોરેટિકલી ગો ટુ અનંત પ્રદેશ. એકચ્યુઅલી તો અનંત જગ્યા જ નથી લોકાકાશની અંદર. આ વસ્તુ સમજાય છે કે બાઉન્સર જાય છે? સમજાય છે ને? તો થિયોરેટિકલી પૂજલ કુડ હેવ ઓક્યુપાઈડ અનંત પ્રદેશ. આટલું ખ્યાલ આવે છે? હવે આપણે આગળ વધીએ છીએ આજના ટોપિકમાં. સો વી આર ઓન ક્વેશ્ચન નંબર 42. ક્વેશ્ચન નંબર 42, પેજ નંબર 10. જો પ્રત્યેક જીવ કેટલો મોટો છે? ક્વેશ્ચન 42. આન્સર, પ્રત્યેક જીવ પ્રદેશોની સંખ્યાએ લોકાકાશની બરાબર અસંખ્યાત પ્રદેશ વાળો છે. બરાબર, આપણે જોઈ લીધું લાસ્ટ ટાઈમ. પરંતુ સંકોચ વિસ્તારને કારણે તે પોતાના શરીર પ્રમાણ છે, અને મુક્ત જીવ છેલ્લા શરીર પ્રમાણ પણ તે શરીરથી કિંચિત ન્યૂન આકારે હોય છે. જો શું કહે છે અહીંયા? જીવનો આકાર કેટલો છે? આ જેટલું શરીર છે એટલો છે, રાઈટ? હવે અનાદિ કાળથી આપણે બધા જીવોએ શરીરો ધારણ કર્યા છે. બરાબર, અલગ અલગ શરીરો આપણે ધારણ કર્યા, તો આપણા આત્માએ સંકોચ વિસ્તાર કરીને અલગ અલગ શેપ લીધો છે. બરાબર, રાઈટ? હા કે ના? ઓકે. હવે કોઈ સ્પ્રિંગને આપણે અલગ અલગ ફોર્મમાં દબાવીએ કે છોડીએ, તો નાની મોટી થયા કરે કે નહીં? થયા કરે ને? અને એની નેચરલ સાઇઝ કેટલી છે કેવી રીતના ખબર પડે? સપોઝ કોઈ સ્પ્રિંગને આપણે અલગ અલગ પ્રેશરથી દબાવી છે, બહુ જોરથી દબાવી તો એકદમ નાની થઈ ગઈ, થોડીક ઓછી દબાવી તો તરત મોટી થઈ ગઈ, અગેન વી પ્રેસ ટુ વેરી હાર્ડ તો પાછી નાની થઈ ગઈ. પણ આવું બી નો ઇટ નેચરલ સાઇઝ, યુ રિલીઝ ઇટ, યુ રિલીઝ ઇટ તો એની નેચરલ સાઇઝ આપણને ખબર પડે, રાઈટ? એવી જ રીતે આ જીવ એ જયારે કેવની સમુદ્ઘાત કરે છે, એ કેવની સમુદ્ઘાત કરીને પ્રોસેસ છે. એ પ્રોસેસ શું છે એના ડિટેલમાં આપણે હમણાં નહીં જઈએ, પછી એક ક્વેશ્ચન આવશે. પણ કોઈ જીવ પોતાના મૂળ આ શરીરને એમાંથી એક્સટેન્ડ થઈને બહાર નીકળે, કે સપોઝ આ બોડી છે, બરાબર? આ જીવનું આપણું બોડી છે અત્યારે, એટલે આત્માના પ્રદેશો એમાં જ છે.
હવે
એ બોડીને છોડ્યા વગર, બોડીને છોડ્યા વગર આત્મ પ્રદેશોનું બહાર નીકળવું એને કહેવાય છે સમુદ્ધા. શબ્દ થોડો કોમ્પ્લિકેટેડ છે, સમુદ્ધા એમાં આપણે નથી, પણ પ્રોસેસ સમજાય છે કે મેઇન બોડી જે છે આપણા પ્રદેશો આત્માનો, એની અંદર કોન્સ્ટ્રક્ટેડ છે અત્યારનો, પણ વોટ ઇફ એની બહાર નીકળે તો એને કહેવાય સમુદ્ધા. હવે આ સમુદ્ઘાત ઘણા બધા અલગ અલગ પ્રકારના હોય છે. હમણાં જ અમે બીજા ક્લાસમાં પણ જોયા, આપણે બધા ડિટેલમાં નહીં જોયા, વિલ ગિવ યુ વન ઓર ટુ એક્ઝામ્પલ. આપણે પંચકલ્યાણક પ્રતિષ્ઠા મનાવી હતી આ મંદિરની, બધાને યાદ છે? હા, તો બાળ તીર્થંકર જન્મે ત્યારે શું થાય, અરે ભૂલી ગયા, અભિષેક થાય, રાઈટ? વેરી ગુડ. તો કોણ લઈ જાય અભિષેક કરવા? ઇન્દ્ર, સૌધર્મ ઇન્દ્ર ભગવાન ને બાળ તીર્થંકર ને નેહરુ પર્વત પર અભિષેક કરવા લઈ જાય. અભિષેક કરીને લઈ આવે પછી શું કરે? અભિષેક કરીને લઈ આવે પછી શું કરે? થોડો થોડો આગળ આવી જાય ને, પાછળ થોડી જઈ જાય. બધાને યાદ છે કે નહીં પંચકલ્યાણ? કે આખું મેમરી વાઇપ આઉટ થઈ ગઈ, મેમરી જો વાઇપ આઉટ થઈ ગઈ ને તો આમાં જ આપણી પાસે ડીવીડી છે વિજય કોટીકલ્યાણ. જો બાલ તીર્થંકર ને મેરુ પર્વત થી લઈ આવે અને પછી રાજા રાણી ને પાછું આવે, પછી ઇન્દ્ર શું કરે? તાંડવ નૃત્ય કરે. વેરી ગુડ. તો એ તાંડવ નૃત્ય ની સ્પેશિયાલિટી શું છે? એ તો નેત્ર થી જોવે છે બાલ તીર્થંકર. તાંડવ નૃત્ય ની સ્પેશિયાલિટી એ છે કે એ જ ટાઈમે ઇન્દ્ર એ વિક્રિયાથી ડાન્સ કરે છે. એવી રીતના ડાન્સ કરે કે ઈ આમ આપણે આવે એમ કહીએ ને કે બે ક્લેપ કરીએ ને, તો બે ક્લેપ ની વચ્ચેનો જેટલો ટાઈમ ફ્રેમ હોય એટલી વારમાં અહીંયા ડાન્સ પણ કરે છે અને મેરુ પર્વત ની પ્રદક્ષિણા લગાવીને પાછા આવી જાય. ઇન્દ્રની એવી સ્પીડ ને એવી સ્પેશિયાલિટી હોય. ઇન્દ્રની બીજી સ્પેશિયાલિટી શું હોય કે એ જયારે આવી રીતના ડાન્સ કરે ને તો એક સાથે અલગ અલગ રૂપ બનાવીને ડાન્સ કરે. ખ્યાલ છે બધાને કે એક સાઈડ એ ઇન્દ્ર જ વાજિંત્ર પણ વગાડતો હોય, બીજી સાઈડ ઇન્દ્ર પોતે તાંડવ નૃત્ય પણ પોતે જ કરે છે, ઓલું ચામર પણ પોતે જ લે છે. ખ્યાલ આવે છે? બધા અલગ અલગ વાજિંત્ર પણ પોતે જ વગાડે છે. હવે એક પર્સન એક સાથે આટલું કેવી રીતના કરી શકે? કેમ કે એની પાસે વિક્રિયા રુદ્ધિ છે. વિક્રિયા રુદ્ધિ સાંભળ્યું છે ક્યારે? વિક્રિયા રુદ્ધિ સાંભળ્યું છે ક્યારે? ફોર એક્ઝામ્પલ આ બધા એરાવત હાથી આવે છે ને, તો એરાવત હાથી એટલે એલિફન્ટ છે કે શું છે? એ દેવ પોતે છે ને, એ દેવ પોતે એરાવત હાથી નું રૂપ લે છે. હવે એ રૂપ લે છે તો એરાવત હાથી ની અંદર એનો આત્મા એ દેવ નો એટલા મનુષ્ય આકારમાં જ હશે કે આખા હાથીમાં ફેલાયેલો હશે? આખા હાથીમાં ફેલાયેલો હોય ને, એ આત્મા મોટો થયો કે નાનો થયો? એ ટાઈમે તો મોટો થયો ને હાથી જેવો. રિયાલિટીમાં શું કહો, આ બધા પંચકલ્યાણકમાં દેવો આવે ને તો એમના મૂળ બોડી મેઇન બોડી તો ત્યાં સ્વર્ગમાં જ હોય અને અહીંયા એમનું વિક્રિયાનું રૂપ આવે. આજે બીજું એક્ઝામ્પલ, આહારક મુનિરાજ સાંભળ્યું છે? આહારક રુદ્ધિધારી મુનિરાજ સાંભળ્યું છે? એ શું હોય? અચ્છા, ઓલું દ્વિપાયન મુનિ ની સ્ટોરી સાંભળી છે? દ્વારકા બળી જાય છે એ તો બધા સાંભળી હશે. હા, દ્વારકા બળી જાય છે દ્વિપાયન મુનિ ને કારણે. તો એમાં શું થાય છે? હા, એ ઓલા યાદવ કુમાર ને દ્વિપાયન મુનિ ને બહુ અપસેટ કરી નાખે છે અને તેની ગેટ વેરી એંગ્રી. અહિયાંથી એક કુટુંબ નીકળે છે અને આખી નગરી ને બાળી ને પાછો આવીને એને પણ બાળી નાખે. આવું સાંભળ્યું છે ને બધા? તો આ પોતળું જાય છે, કઈ પોતળું કઈ કુદરતી વસ્તુ છે કે જીવ છે કે શું છે? અથવા આહાર વૃદ્ધિદારી મુનિરાજ હોય ને, તો એના પણ માથામાંથી વ્હાઈટ કલર નું પોતળું નીકળે છે. અને સિમંદર ભગવાન ના દર્શન કે મેરુભર ની પ્રદક્ષિણા કેવી રીતના કરીને પાછું આવી જાય. તો આજે પૂતળું જાય છે જીવ છે કે શું છે? હા, શરીર છે કે જીવ છે કે કોઈ બીજું દ્રવ્ય? બીજું દ્રવ્ય નથી, એ એમનું એ જાતનું શરીર છે. પણ એ શરીર એમને એમ થોડી છે, એની સાથે આત્માના પ્રદેશો પણ હોય. ખ્યાલ આવે છે? તો સમજો કે આ મુનિરાજ છે, ધ્યાનમાં બેઠા છે. આ કુનકુંડ આચાર્ય સાથે કોરિલેટ નહીં કરતા. કુનકુંડ આચાર્ય તો સદેહ વિધેય ગયા હતા, એટલે આખું ફિઝિકલ મેઇન બોડી જ ગયું છે. અહીંયા બીજી વાત છે કે સપોઝ એમ વિચાર કરો કે સમ્યક શિખર પર એક મુનિરાજ ધ્યાનમાં બેઠા છે અને અહીંયા માથામાંથી એક નાનકડું પૂતળું બહાર નીકળે છે અને એ અહીંયાથી વિધેય ક્ષેત્ર જાય છે. ખ્યાલમાં આવે છે? તો આ પૂતળું સપોઝ અહીંયા આવ્યું તો એક આત્માનો પ્રદેશ અહીંયા છે અને એક અહીંયા છે, એવું બને તો એક આત્માના બે ટુકડા થઈ ગયા ને. ખ્યાલમાં આવે છે કે નહીં? શું કહું છું કે આ બોડીમાં પણ એ જીવના આત્માનો પ્રદેશ અને આ બોડીમાં પણ એ જીવના આત્માનો પ્રદેશ, તો એ આત્માના બે ટુકડા થઈને એક ટુકડો અહીંયા મોકલ્યો, એક ટુકડો અહીંયા મોકલ્યો, એવું થાય તો શું થાય? હા, આ બધું જ આ જીવના આત્માના પ્રદેશો છે. ખ્યાલમાં આવે છે? આ જીવના આત્માના પ્રદેશો અહીંયા પણ છે ને અહીંયા પણ છે ને વચ્ચે બધે જ છે, કનેક્ટેડ. ઇટ્સ ધ સેમ આત્મા, ઇટ્સ ધ સેમ આત્મા. એક ખૂણો ત્યાં છે, એક ખૂણો અહીંયા છે. આને કહેવાય સમુદ્ધાત, સમુદ્ધાત. ખ્યાલમાં આવે છે? આવા અલગ અલગ પ્રકારના સમુદ્ધાત હોય છે, એમાં આપણે હમણાં નહીં જોઈએ. એ છે ને, આવા જે લિઝર્ડ હોય ને, એ લિઝર્ડ ની આપણે ટેલ કટ થઈ જાય તો ટેલ સ્ટેઝ બિહાઇન્ડ અને લિઝર્ડ ગોઝ ઇન ફ્રન્ટ. વચમાં આકાશ છે ને, પણ બોથ આર ડ્રેગિંગ. તો ફોર ધ ટેમ્પરરી મુમેન્ટ એ વચમાં આખા આત્માના પ્રદેશો છે. આને વેદના સમુદ્ધાત કહેવાય છે. કે જીવ વેદનાના કારણે મૂળ શરીરમાંથી આત્માને બહાર નીકળવું અને વેદના સમુદ્ધાત છે. તો એમાં પણ એવું થાય છે, આમાં તો વૃદ્ધિ છે. દેવમાં, દેવોમાં અથવા આહાર વૃદ્ધિધારી મુનિરાજોમાં એ તો વૃદ્ધિને કારણે થાય છે, આ વેદનાને કારણે થાય છે. ચાલે જયારે આવો સમુદ્ધાત ચાલુ હોય ને, ઇન ધીસ પર્ટિક્યુલર આહાર સમુદ્ધાત, મુનિરાજ વિલ નેવર ડાય વેન ધ આત્માના પ્રદેશ ઇઝ આઉટસાઇડ. સપોઝ મેઇન બોડી પર તમે અટેક કરો, સપોઝ હવે ધીસ ઇઝ ટુ ફાસ્ટ, આ તો એક અંતર મુરતમાં જઈને પાછું આવી જાય, એટલે યુ કાન્ટ ફાઇન્ડ ધીસ બોડી, એના પર તમે અટેક કરી શકો. પણ સપોઝ જયારે આવું થતું હોય ત્યારે જ મેઇન બોડી પર કોઈ અટેક કરે તો શું થાય? આયુષ્ય ત્યાં સુધી પૂરું ન થાય જ્યાં સુધી આ પાછું ન આવી જાય, એના અંતર મુરત રહે અને પછી જીવ છૂટે. ખ્યાલમાં આવે છે? એવું ક્યારેય ન થાય કે એ આત્મા બહાર રહી ગયો અને અહીંયાથી શરીર પતી ગયું. ક્લિયર છે? ઓકે, આપણે આ વાત તો તેની કરવી હતી કે હવે આ તો આપણે સાધારણ જીવોની વાત કરી, હવે એમ સમજો કે આખું લોક છે. બરાબર, આ આનો યુઝ કઈ નથી. હા, ઇટ ઇઝ જસ્ટ અ ફિનોમેના દેટ ઇઝ હેપનિંગ. આનો યુઝ આપણે અહિયાં આત્માની સાઈઝ કેટલી છે એ જોવા માટે કરીએ. તો નાવ આઈ એમ કનેક્ટિંગ ધ સ્ટોરી. કે સપોઝ આ મનુષ્ય લોક છે અહિયાં, અહિયાં એક કેવલી ભગવાન ઉભા રહે છે. અહિયાં સપોઝ એક કેવલી ભગવાન બિરાજે છે, જેવી રીતના સિમંદર ભગવાન લઈ લો ફોર એક્ઝામ્પલ, બરાબર. હવે કેવલી ભગવાન ને કેટલા કર્મો બાકી છે? ચાર અગ્રાતી કર્મો બાકી છે ને, આયુ, નામ, ગોત્ર અને વેદને. સપોઝ એ સિમંદર ભગવાન નું કે એની કેવલી ભગવાન નું આયુષ્ય સપોઝ 5 મિનિટ નું જ બાકી છે, અંદર જેવી વેરી કોર્સ એક્ઝામ્પલ. પણ સપોઝ આ બાકી 3 કર્મ ની સ્થિતિ 100 યર્સ ની બાકી છે આ બધા, તો હવે શું કરશે? એક સિદ્ધ થઈ ગયા પછી બાકીના 3 તો રહી જશે, કેમ કે આયુષ્ય પતી ગયું અને બાકીના કર્મ હજી પત્યા નથી, તો શું થાય? આવી સિચ્યુએશન ને ટેકલ કરવા માટે સમુદ્ધાત કરીને એક પ્રોસેસ છે. હવે આમાં કર્મનું પાછળ બેકગ્રાઉન્ડમાં ઘણું બધું ચાલી રહ્યું છે. કર્મ દરેક સમયે અસંખ્યાત ગણા અસંખ્યાત ગણા કટ થાય છે, પણ આ કેવલી સમુદ્ધાત જયારે કરે ત્યારે એનું પ્રપોર્શન બહુ વધી જાય. વી વિલ નોટ ગોઈંગ બેક. ઓનલી પોઈન્ટ ઇઝ કે આ સમયે આ કેવલી ભગવાન નો આત્મા સૌથી ફર્સ્ટ સમયમાં આખા લોકમાં આમ ફેલાઈ જાય, પછી સેકન્ડ સમયમાં આખું દંડ જેવું થઈ ગયું ને, આખું દંડ જેવું થઈ ગયું, પછી સેકન્ડ સમયમાં આખું કપાટ જેવું થઈ જાય. થર્ડ સમયમાં આખા લોકમાં આમ ફેલાઈ જાય, 3 ડાયમેન્શન ખ્યાલ આવે છે. અને ફોર્થ સમયમાં એક હજી એક વસ્તુ થાય છે એમાં આપણે નથી. પોઈન્ટ ઇઝ કે જયારે આવું થાય ત્યારે આ એક આત્માએ આખું લોક ઓક્યુપાય કરી લીધું છે, સમજાય છે? આ જયારે કેવલી સમુદ્ધાત થાય ત્યારે એક જીવે આખું લોક ઓક્યુપાય કરી લીધું છે. સપોઝ એ સિમંદર ભગવાન નો સમુદ્ધાત હમણાં થાય છે, ઇમેજિન કરો, તો એમના પ્રદેશો અહિયાં બધે જ ફેલાયેલા હોય, ખ્યાલ આવે છે? એમના આત્માના પ્રદેશ બધે ફેલાયેલા હોય, પણ એમના સુખ દુઃખ નું વેદન એમની પાસે છે જ નહીં ને, ખાલી સુખ નું વેદન છે. આપણા દુઃખ નું વેદન એમને જ્ઞાનમાં થાય છે, અનુભવમાં નથી. એની વાત જવા દો. પોઈન્ટ ઇઝ કે આનાથી ખબર પડી કે આત્માની મેક્સિમમ સાઈઝ કેટલી છે, જે ઓલી સ્પ્રિંગ ને રિલીઝ કરી દો કેટલી થાય, કે આખું લોક ઓક્યુપાય કરી લે છે. આ સેમ અહીંયા નીચે પણ સમજવું બધી જગ્યા, સમજાય છે? એટલે જીવનો પ્રદેશની સાઈઝ કેટલી છે, જીવની સાઈઝ અસંખ્યાત પ્રદેશ, કેટલા અસંખ્યાત, કે આખું લોક ઓક્યુપાય કરી લે કેટલા, આનાથી ખ્યાલ આવે છે. તો આગળ વધીએ. જો 42nd ક્વેશ્ચન આપણે લીધો તો કે પ્રત્યેક જીવ પ્રદેશોની સંખ્યા લોકાકાશની સંખ્યા વાળો અસંખ્ય પ્રદેશ વાળો છે, આ સમજાયું કેવી રીતના અસંખ્ય છે? ઓકે. પરંતુ સંકોચ વિસ્તારને કારણે તે પોતાના શરીર પ્રમાણમાં છે. આ આખો આત્મા જેવી રીતના હેન્ડકરચીફ ને આપણે ખોલી નાખીએ તો મોટો થઈ જાય ને, પણ એને ફોલ્ડ કરો તો નાની જગ્યામાં આવી જાય આપણી પોકેટમાં, એવી જ રીતે આ આત્મા જયારે શરીરનો ધારણ કરે છે તો નાની જગ્યામાં સમાઈ જાય, ફોલ્ડ કરીને સમાય જેમ નહીં લેતા, એનો આખો સંકોચ વિસ્તાર થઈને નાની જગ્યામાં સમાઈ જાય. અને મુક્ત જીવ જે સિદ્ધ ભગવાન જે છે એ છેલ્લા શરીર પ્રમાણ પણ તે શરીર કિંચિત ન્યૂન આકારે હોય છે. હવે આ પોઈન્ટ પણ મારે થોડો ડિસ્કસ કરવો છે. એ સપોઝ આર્યન ભગવાન છે, એમણે આ સમુદ્ધાત કર્યો કે ન કર્યો કે વોટ એવર, ડઝન્ટ મેટર, બરાબર. આવી રીતના આર્યન ભગવાન ધ્યાનમાં બેઠા હતા, હવે એમનું આયુષ્ય આજી બધું પૂરું થઈ ગયું અને હવે એમણે સિદ્ધ થવાનું છે, હવે એમણે સિદ્ધ થવાનું છે. તો માય ક્વેશ્ચન ઇઝ કે અત્યારના તો એમની શરીરની સાઈઝ જેટલી છે આત્માના પ્રદેશો એટલે જ સાઈઝના છે ને, કેમ કે જેટલું બોડી ત્યાં આત્માના પ્રદેશ. હવે એક વાર એમનું બોડી છૂટી જાય, સિદ્ધ થઈ જાય, તો એ આત્માના પ્રદેશોને મોટિવેશન શું છે કે નાનું થાય કે મોટું થાય કે આખો કઈ સાઈ ઓક્યુપાય કરે, જયારે સિદ્ધ અવસ્થા એમને લેવાની છે એમનું મોટિવેશન શું, એમને કઈ રીતે એમના આકારને ચેન્જ કરવો જોઈએ. હી હેઝ નો મોટિવેશન ટુ ચેન્જ એના શરીરનો આકાર, ખ્યાલમાં આવે છે? ઓનલી ચેન્જ ધેટ હેપન્સ આજે અરિયંત અવસ્થામાં જે આત્માના પ્રદેશો અમુક વોઇડ રહી જાય, જેવી નામ બેઠા હોય તો બે ફિંગર ની વચ્ચે થોડી ગેપ રહી જાય ને, આમ હાથ પર હાથ રાખીને બેઠા હો, બે હાથ પર બે હાથ રાખ્યા હો, તો વચમાં પણ થોડો ગેપ રહી જાય ને, અથવા તો આમ રાખ્યું હોય તો અહિયાં બોડી ને એલ્બો ની વચ્ચે ગેપ રહી જાય, તો હવે સ્થિત અવસ્થામાં એ બધા ગેપ પુરાઈ જાય, એ બધા ગેપ પુરાઈ જાય, તો પુરાઈ જવા માટે થોડું કન્સોલિડેશન થાય, એટલે એના શરીરના આકારથી કિંચિત ન્યૂન એમ કહેવામાં આવે. હરિયન ભગવાનના આકારથી સિદ્ધ ભગવાનનો આકાર કિંચિત ન્યૂન છે. એમનો ક્વેશ્ચન છે કે ઋષભદેવ ભગવાનની હાઈટ 500 ધનુષ હતી અને મહાવીર ભગવાનની હાઈટ વોઝ ઓનલી 6-7 ફીટ, તો હવે સિદ્ધ અવસ્થામાં એ એવો ડિફરન્સ મેન્ટેન થાય? તો હા, હંમેશા એવો ડિફરન્સ મેન્ટેન થાય, કેમ કે એ મહાવીર ભગવાન અનાદિકાળ સુધી હવે એ જ શેપમાં રહેશે અને આદિનાથ ભગવાન એ જ શેપમાં રહેશે. ઇનફેક્ટ જે પોઝિશનમાં છેલ્લે બેઠા હોય ને, લગભગ પદ્માસનમાં જ હોય, પદ્માસનમાં હોય કે ખડગાસનમાં હોય, તો ત્યાંથી એ જ શેપમાં હોય. સી શેપ કે કયા ફોર્મમાં બેઠા છે એનાથી હવે કાંઈ લેવા દેવા નથી, એનાથી એમના સુખ દુઃખનું કઈ પરિવર્તન થતું, અને એમને કોઈ રાગ દ્વેષ તો રહ્યા નથી, તો કોઈ પગ ચેન્જ કરે કે આકાર ચેન્જ કરે એવી એમને કોઈ ઈચ્છા નથી, એટલે જેમ છે એમ હવે અનાદિકાળ સુધી રહે છે, અનંતકાળ સુધી રહે. ખ્યાલમાં આવે છે? આગળ વધે જો એ વાત શેની ચાલે છે, આપણે જૈન ધર્મના જે અમુક મેઇન સિદ્ધાંતો છે મૂળભૂત, કે ભાઈ જીવનો આકાર કેવો, પુદ્ગલનો આકાર કેવો, એ આ એક જનરલ સાધારણ ઇન્ફોર્મેશનની વાતો ચાલે છે. આમાંથી પ્રયોજન શું એ વાત આવે તો પ્રયોજન માટે હવે 7 તત્વની વાત આવશે. ખ્યાલમાં આવે છે? પ્રયોજન શું છે કે હું જીવ છું, આ પુદ્ગલ આદિ મારાથી ભિન્ન છે, તો પોતાનું સ્વરૂપ સમજવું, બીજાનું સ્વરૂપ સમજવું અને પોતાના સ્વરૂપને પોતાનું માનવું, એ આપણું પ્રયોજન. ખ્યાલમાં આવ્યું? આ એના માટે એડિશનલ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે. બીજું આગળ વધીએ ફટાફટ. 43rd, લોકાકાશની બરાબર કોણ જીવ હોય છે? તો કેવલી સમુદ્રાત વાળો. મોક્ષ જવા પહેલા કેવલ સમુદ્રાત વાળો જીવ લોકાકાશની બરાબર મોટો થાય છે. આગળ, જીવ દ્રવ્ય કયા ક્ષેત્રે કદી ન જાય અને એનું કારણ શું? જીવ ક્યારે ક્યાંય ન જાય? આ આખું લોક છે ને, આ આખા લોકમાં આપણે 5 પરાવર્તન સાંભળ્યું છે, 5 પરાવર્તન સાંભળ્યું છે ને, તો એવી કોઈ જગ્યા નથી જ્યાં જીવ ગયો ન હોય. એક ખૂણામાં પ્રદેશોમાં બધે જ જીવ ટચ કરીને આવ્યું, એને ક્ષેત્ર પરાવર્તન કહેવાય. સાંભળ્યું છે ક્ષેત્ર પરાવર્તન? એટલે શું કે જીવ અહીંયા જન્મ લે, પછી અહીંયા જન્મ લે, અહીંયા જન્મ લે, એમ કરીને આખું પૂરું કરે, તો એને એક ક્ષેત્ર પરાવર્તન કહેવાય. ઇન સિમ્પલ વર્ડ ખ્યાલમાં આવે છે? પણ એવી કઈ જગ્યા છે જ્યાં જીવ ક્યારે ગયો જ નથી? તો અલોક આકાશમાં. અલોક આકાશમાં આકાશને છોડીને બીજે કોઈ દ્રવ્ય છે? એક જીવ થોડામાં થોડી જગ્યા રોકે તો લોકાકાશની કેટલે પ્રદેશ રોકે? આપણે વાત થઈ ગઈ છે છેલ્લા 2-3 ક્લાસમાં કે એની મિનિમમ અવગાહના પણ અસંખ્યાત પ્રદેશ જ હોય છે, સંખ્યાત કે એક પ્રદેશ ક્યારે હોય નહીં. જીવની જગનની અવગાહના પણ અસંખ્યાત પ્રદેશ હોય છે, સંખ્યાત કે એક પ્રદેશ ન હોય. આકાશને અવગાહનામાં કોણ નિમિત્ત છે? જેવી રીતના જીવ આદિ 5 પદાર્થને અવગાહનામાં કોણ નિમિત્ત છે? તો આકાશ, આકાશ એમને જગ્યા આપે ને, તો આકાશ ને કોણ જગ્યા આપે? કે આકાશ ને પોતે જ જગ્યા આપે, કે પોતે જ પોતાને અવગાહનામાં નિમિત્ત છે. આરોપ કાળ દ્રવ્ય અસંખ્ય છે તેને પરિણમન માં કોણ નિમિત્ત છે? કે એ પણ પોતે જ પોતાને પરિણમન માં નિમિત્ત છે. આગળ લોકાકાશ ની હદ બતાવનારા કયા દ્રવ્યો છે? લોકાકાશ ની બાઉન્ડ્રી બતાવનારા કયા દ્રવ્યો છે? કયા છે? ના ના, લોકાકાશ ની બાઉન્ડ્રી કેવી રીતના નક્કી થાય છે? આકાશમાં બે ભેદ છે, એક લોક છે ને એક અલોક છે, એવું છે? ના, એવું નથી. ફરીથી સમજો, આ આખું આકાશ છે સમજો. આકાશમાં એક્સેલ ધેર ઇઝ અ બાઉન્ડ્રી, કે આટલા ભાગને લોક કહેવાનું ને આટલા ભાગને અલોક કહેવાનું? તો ના, આકાશના પોતાનામાં કોઈ બાઉન્ડ્રી છે જ નહીં, આખું એક અખંડ દ્રવ્ય છે, રાઈટ? પણ એના અમુક એરિયામાં પાંચ દ્રવ્ય રહેલા છે, બાકીના જીવ પુદ્ગલ ધર્મ અધર્મ આકાશ, અરે આકાશ નહીં સોરી કાળ. તો એ અમુક એરિયા નક્કી કોણ કરે છે કે પાંચ દ્રવ્ય ક્યાં રહે છે? એટલે નક્કી કોણ કરે છે? આમ બુદ્ધિપૂર્વક નક્કી કરે છે એમ નહીં, પણ એ કેવી રીતના એ બાઉન્ડ્રી બને છે? જે એરિયામાં ધર્માસ્થિકાય ને અધર્માસ્થિકાય રહેલા છે, તો જીવ અને પુદ્ગલ નું ભ્રમણ પણ એટલા એરિયામાં જ થાય છે ને, અને કાળ દ્રવ્ય પણ ત્યાં જ રહેલા છે. જો શું કે છે અહિયાં, ધર્માસ્થિકાય અને અધર્માસ્થિકાય એ આકાશ લોકાકાશ ની હદ નક્કી કરે છે. આગળ બધા દ્રવ્યો ને ચેતન અને જળમાં ડિવાઈડ કરો, તો જીવ ચેતન બાકી બધા જળ્ય. કાળ દ્રવ્ય છે ને એક એક છૂટો છે ને, એક છૂટો દ્રવ્ય છે, તો એક આ કાળ દ્રવ્ય એના એક પ્રદેશમાં જ રહેલો છે. ક્યુમ્યુલેટિવલી કહી શકાય કે ક્યુમ્યુલેટિવલી બધા મળીને કાળ દ્રવ્ય એની હદ નક્કી કરે છે. પણ આ અલોકાકાશ છે, અલોકાકાશ નું પરિણમન પણ લોકાકાશના કાળ દ્રવ્યના નિમિત્તે જ છે. એટલે કાળ દ્રવ્ય કોઈને અંદર છે કે બહાર એ બાધક નથી પરિણમનમાં નિમિત્ત થવા માટે, જયારે કે ધર્મ ને અધર્મ તો એ કેટલા એરિયામાં ગમન કે ન ગમન નક્કી કરે છે. આગળ જો આપણે બધા દ્રવ્ય ને ચેતન અને જળમાં મૂકીએ, તો જીવ ચેતન બાકી બધા જળ. અરૂપી અને ચેતન, સોરી અરૂપી અને અચેતન એવા કેટલા દ્રવ્ય છે? જો અચેતન કયા કયા છે? જીવ ને છોડીને બાકીના પાંચ, અને એમાં અરૂપી કયા છે? પાંચમાં એક પુદ્ગલ ને છોડીને બાકીના ચાર. પુદ્ગલ રૂપી દ્રવ્ય છે, એટલે ધર્મ અધર્મ આકાશ અને કાળ. આ છે વસ્તુ બહુ સિમ્પલ, એને ખાલી ટ્રીકી રીતે અલગ અલગ રીતે પૂછીને ક્વેશ્ચન બનાવ્યા છે. જો આકાશના એક પ્રદેશમાં કેટલા પરમાણુ છૂટા અને કેટલા સ્કંદો રહી શકે છે, આ ચર્ચા પણ આપણે થઈ ગઈ ને, તો એ અહીંયાથી ડાયરેક્ટ વાંચી રહ્યો છે. આકાશના એક પ્રદેશમાં સર્વ પરમાણુઓને સ્થાન દેવાનું સામર્થ્ય છે. આ વિશ્વમાં કેટલા પુદ્ગલ પરમાણુઓ છે? કેટલા પુદ્ગલ છે વિશ્વમાં? જીવ કેટલા છે? અનંત. પુદ્ગલ કેટલા છે? અનંત. જીવ થી પણ અનંત ગણા પુદ્ગલ, અને બધા જ પુદ્ગલ પરમાણુઓને જો છૂટા છૂટા કરી દેવામાં આવે, તો એ આકાશના એક પ્રદેશમાં એટલી જગ્યા છે કે બધાને એક સાથે અકોમોડેટ કરી શકે. આ જે સુપર ઇમ્પોઝ પ્રિન્સિપલ થાય છે ને, એકબીજા લાઇટ નું સુપર ઇમ્પોઝિશન થાય છે ને, એવી જ રીતે બધા પાર્ટિકલ એકબીજા પર સુપર ઇમ્પોઝ થઈને એક જ પ્રદેશમાં આવી શકે, એવી આકાશ દ્રવ્યની સામર્થ્ય છે. પ્લસ ઉદ્ગલ દ્રવ્યનું એવું અકોમોડેટિંગ નેચર છે કે એકબીજાને અકોમોડેટ કરે છે પોતાના જ એરિયામાં. સેકન્ડ પોઈન્ટ, સર્વ પરમાણુ તથા સૂક્ષ્મ સ્કંદોને આકાશ અવકાશ દેવામાં તે પ્રદેશ સમર્થ છે. સી, હવે પહેલા આઈ વોઝ નોટ એન્ટાયરલી ઓનેસ્ટ વિથ યુ. પહેલા આપણે શું વાત થઈ કે એક પુદ્ગલ પરમાણુ, બીજો પુદ્ગલ પરમાણુ, ત્રીજો પુદ્ગલ, ચોથો પુદ્ગલ, તો આ કેટલી જગ્યા રોકે? એક થી ચાર પ્રદેશ એવું આપણે વાત કરી ને તમે. હવે સપોઝ આમાં અસંખ્યાત કે અનંત પરમાણુઓ ભેગા કરી નાખે, તો જયારે બહુ બધા પરમાણુ ભેગા થાય ને તો એમાં સ્કંદોના પ્રકાર પડે છે, અલગ અલગ પ્રકારના સ્કંદ થાય. અમુક સૂક્ષ્મ સ્કંદો હોય, અમુક સ્થૂળ સ્કંદો હોય. સ્થૂળ એટલે કોળ, સૂક્ષ્મ એટલે પાણી, બરાબર ખ્યાલ છે. એકચ્યુઅલી સ્કંદના છ અલગ અલગ પ્રકાર છે. આપણે લાસ્ટ ટાઈમ એ પણ વાત કરી હતી, કયા છે છ પ્રકાર? સ્થૂળ સ્થૂળ, પહેલા છે સ્થૂળ સ્થૂળ, પછી સેકન્ડ ઇઝ સ્થૂળ, ઓનલી સ્થૂળ, વન્ડર. થર્ડ સ્થૂળ સૂક્ષ્મ, ફોર્થ સૂક્ષ્મ સ્થૂળ, ફિફ્થ સૂક્ષ્મ, અને સિક્સ સૂક્ષ્મ સ્થૂળ, બરાબર. બટ ઇન જનરલ એથી હું કેટેગરાઈઝ, તો પહેલા ત્રણ સ્થૂળ, પછીના ત્રણ સૂક્ષ્મ, ઓર ઇવન કદાચ પહેલા ચાર સ્થૂળ. હાઉ કયા ઇન્ડિવિજ્યુઅલ સ્તરની વાત કરવામાં આવે છે? તો અહીંયા શું કહે છે કે જે સૂક્ષ્મ સ્કંદો હોય એ એક પ્રદેશમાં આવી જાય, પણ સ્થૂળ સ્કંદ જે હોય છે એ એક પ્રદેશમાં ના આવે, એને વધારે જગ્યા જોઈએ. ચાલ બરાબર ક્લિયર છે? આટલું આગળ વધે છ દ્રવ્યમાં ક્ષેત્રાંતર રૂપ ક્રિયાવર્તી શક્તિ વાળા કેટલા અને પરિણામન રૂપ ભાવ વાળી શક્તિ વાળા કેટલા દ્રવ્ય છે? શું કહે છે કે છ દ્રવ્યમાંથી કેટલા દ્રવ્ય મૂવ કરી શકે છે? જીવ અને પુત્ર. અને કેટલા દ્રવ્ય પરિણામન કરી શકે છે? પરિણામન કેટલા દ્રવ્ય કરે છે? છ એ છ, બધા જ પરિણામન કરે છે ને, કેમ કે દરેક દ્રવ્યની પર્યાય નિરંતર બદલાયા કરે છે. શું
દરેક દ્રવ્ય પરિણામન કરે છે?
એટલે દરેક દ્રવ્યમાં ભાવરૂપ પરિણામન શક્તિ છે, જો એ રહ્યા કે છે. જીવ અને પુત્ગલ એ બે દ્રવ્યો ક્ષેત્રાંતર કરવા વાળી શક્તિ વાળા હોવાથી એમાં ક્રિયાવર્તી શક્તિ વાળા છે, અને છ એ દ્રવ્યો નિરંતર પરિણામનશીલ હોવાથી ભાવવર્તી શક્તિ વાળા છે. આગળ અનંત પુદ્ગલ પરમાણુઓ અને સૂક્ષ્મ સ્કંદો લોકાકાશના એક પ્રદેશમાં અવગાહના પામે, એક પ્રદેશને રોકે તો એકબીજાને બાધા ન કરે. જો આટલા અનંત પુદ્ગલ પરમાણુ એક સાથે એક જગ્યામાં રોકાઈ જાય તો એકબીજાને બાધા ન કરે, એ આપણે વાત થઈ ગઈ ના. સર્વ પદાર્થોને એક જ કાળમાં અવકાશ દાન દેવાનો અસાધારણ ગુણ આકાશનો છે. આકાશનો કેવો અસાધારણ ગુણ છે? કે સર્વ પદાર્થને એક જ સાથે અવગાહના કરી શકે, તથા બીજા સૂક્ષ્મ પદાર્થોમાં પણ અવકાશ દાન દેવાનો ગુણ છે. આ બીજા પુદ્ગલો પણ એકબીજાને અકોમોડેટ કરે છે ને, તો એક આકાશ પ્રદેશમાં અમર્યાદિત અવકાશ દાન શક્તિ છે. આ ક્લિયર થાય છે? આગળ વધે. હા ફરી જો, આકાશના એક પ્રદેશમાં બધા જ પુદ્ગલોને એક સાથે અકોમોડેટ કરવાની શક્તિ છે, પણ એટ ધ સેમ ટાઈમ બધા પુદ્ગલ પરમાણુઓ પણ એકબીજાને અકોમોડેટ કરે છે ને. જેવી રીતના મંદિરમાં કેટલા લોકોને અકોમોડેટ કરવાની શક્તિ છે કે અહીંયા 50 લોકો બેસી શકે, તો મંદિરમાં તો શક્તિ છે પણ સાથે લોકોમાં પણ એવી વોર્મ્સ છે ને કે એકબીજાને અકોમોડેટ કરે. નહીં તો કોઈ એમ કે ના મને જગ્યા જોઈએ. આપણે ઓલું ટ્રેનમાં થાય ને, ટ્રેનમાં બેસવા થતું ને સીટ પર, તો એકબીજાને અકોમોડેટ નથી કરતા. પણ એવું પુદ્ગલમાં એવું નથી, પુદ્ગલમાં બધા એકબીજાને અકોમોડેટ કરે. જેટલી વસ્તુ આપણે આજે વાંચીએ છીએ ને, બધું મેઇન સિદ્ધાંતો જે આપણે ભણી ગયા એનું જ કોરોલરી છે, એનું જ અલગ અલગ રીતે ઇન્ટરપ્રિટેશન છે. હા એક્ઝામ્પલ આપીને સમજાવું કે પુદ્ગલ કેવી રીતના અકોમોડેટ કરે છે. જો આપણે લાસ્ટ ટાઈમ એક્ઝામ્પલ જોયું ને કે એક લાઈટ ઓર એક બંધ રૂમ છે, પછી પાછળથી આપણે બારીઓ બંધ કરી દીધી. હવે એમાં એક લાઈટ ચાલુ કરો તો એનો પ્રકાશ પણ બધે ફેલાઈ જાય, બે લાઇટ ચાલુ કરો તો પણ બધે ફેલાઈ જાય. તો પહેલી લાઇટ અને બીજી લાઇટ નો પ્રકાશ એકબીજાને અકોમોડેટ કરે છે ને, એક જ જગ્યામાં બધા ફેલાવાનું છે. જગ્યા તો એટલી જ છે ને, પણ એ પ્રકાશના પરમાણુઓ એકબીજાને અકોમોડેટ કરીને એક જ ક્ષેત્રમાં રહે છે, એવું જ બીજા પૂજ્યલોમાં સમજીએ. જેવી રીતના આપણે એક જસ્ટ ટુ મેક ઇટ લાઇટર મુમેન્ટ આપણે વિચાર કરીએ ને કે ઓલા ભૂત પ્રેત આત્મા ને બધું હોય, હા હોય ને, એ ભૂત પ્રેત ને આત્મા શું છે? શું છે? વ્યંતર દેવો છે, વ્યંતર દેવ છે. તો એ આત્માઓના શરીર છે કે નહીં? શરીર છે. એ આત્માના એ કર્મ પરમાણુ છે કે નહીં? છે. તેજસ પરમાણુ છે કે નહીં? છે ને. હવે એ આ દિવાલ થી આરપાર જઈ શકે છે કે નહીં? આ દિવાલમાં અત્યારના ક્યાં જગ્યા આપણું શરીર જઈ શકતું નથી. કેમ કે આપણું આ સ્થૂળ પરમાણુ, આ સ્થૂળ સંદો છે તો અંદર જઈ શકતા નથી. એમના શરીરના પરમાણુ સૂક્ષ્મ પરમાણુ છે. તો અહીંયા અંદર જાય છે તો જયારે જાય છે ત્યારે દિવાલના પરમાણુઓ એને જગ્યા આપે છે ને, તો એકબીજામાં અકોમોડેટ કરે છે. સમજાય છે? ચાલો હાલો. ક્વેશ્ચન 54. એવા કયા દ્રવ્યો છે કે જેમાં માત્ર ક્રિયાવર્તી શક્તિ વાળા દ્રવ્યો હોય તેમને જ નિમિત્ત થાય? એવા કયા દ્રવ્યો છે કે જે ખાલી ક્રિયાવર્તી શક્તિ વાળાને જ નિમિત્ત થાય? નહીં, જીવ અને પૂજલમાં તો ક્રિયાવર્તી શક્તિ પોતામાં જ છે, પણ એને નિમિત્તભૂત કયા દ્રવ્ય છે? ધર્મ દ્રવ્ય ને અધર્મ દ્રવ્ય. એ ધર્મ અને અધર્મ કોને ચાલવામાં અને રૂકવામાં નિમિત્ત થાય છે? કે જેનામાં પોતાનામાં ચાલવાની ને રૂકવાની શક્તિ હોય એ, એટલે કે જીવને પૂજ્ય. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન 55. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની અપેક્ષાએ અનંતપણે કોની કોની સંખ્યા વધારે છે એ બતાવો. જો હવે આ ક્વેશ્ચન થોડો ઇન્ટ્રિકેટ અને ઇન્વોલ્વ છે એટલે આપણે આને સમજીએ વ્યવસ્થિત. જો ચાર એંગલ થી વાત કરે છે, દ્રવ્ય થી, ક્ષેત્ર થી, કાળ થી અને ભાવ. આ ચાર એંગલ થી આ છ દ્રવ્ય માંથી કયા દ્રવ્ય મોટા છે એ આપણે કમ્પેર કરવાનું છે. ક્વેશ્ચન સમજાય છે? ઓકે. તો દ્રવ્ય થી કયા દ્રવ્ય સૌથી વધારે છે? દ્રવ્ય એટલે શું? જે વસ્તુઓ છે એનું કાઉન્ટિંગ. ફિઝિકલ દ્રવ્યો. જીવ કેટલા દ્રવ્ય છે? આપણું એક આખું એક સોસાયટી બનાવીએ બધા જીવોની તો કેટલા મેમ્બર્સ થાય એમાં? અનંત મેમ્બર્સ થાય. પૂજગલોની સોસાયટી બનાવીએ તો અનંત અનંત મેમ્બર થઈ જાય ને. જીવ કરતા બી અનંત ઘણા મેમ્બર છે. ધર્મ અધર્મ ને આકાશમાં એક જ મેમ્બર છે, એમ કે એકલા એકલા જ છે. અને કાળ દ્રવ્ય કેટલા છે? કાળ દ્રવ્ય કેટલા છે? લોક પ્રમાણ અસંખ્યા. અસંખ્યાત લોક પ્રમાણ ઉલટું થઈ જાય છે. લોકમાં જેટલા પ્રદેશો છે આપણે એમ કહીએ ને કે આ ફોનનું વજન કેટલું છે? ફોનનું વજન કેટલું છે? કે 500 ગ્રામ. સમજો. તો 500 ગ્રામ કેવી રીતના નક્કી કર્યું? કે ઓલા 500 ગ્રામ ના કાંટામાં જેટલું વજન છે એના જેટલું આનું વજન છે એમ આપણે કહીએ ને. આપણે ઓલું જૂના જમાનામાં કોઈને યાદ છે? ઓલો મમરા વાળો ઘરે આવે એની કોથળો લઈને, પછી આપણને પૂછે મમરા જોઈએ છે? તો આપણે એક શેર, બે શેર એમ કહીએ ને. તો એની ઓલી મેટલ નો એનો ડબ્બો હોય એમાં આ ભરીને પછી ઉપરથી આમ શેવ ઓફ કરે, આખો ભરીને પછી આપણા ડબ્બામાં નાખે. કેટલો નાખ્યો એને? એક શેર, બે શેર. કોઈ જોયું છે? હા. તો આ કેવી રીતના નક્કી કર્યું કે મમરા કેટલા? કે ભાઈ એ ડબ્બામાં આવે એ છે, બરાબર ને? તો એવી જ રીતે આ કાળ દ્રવ્યના પ્રદેશો કેટલા, કાળ દ્રવ્યના પરમાણુઓ કેટલા છે એટલે કે કારણો કેટલા છે કે લોક પ્રમાણ અસંખ્યા. એક લોકમાં જેવી રીતના ઓલા ડબ્બામાં મમરા ભૈરા એવી રીતના લોકમાં આપણે કાળ દ્રવ્યના કાળાનું ભૈરા. સમજાય છે? ચલો ચલ ભૈરા ને ઉપરથી આમ હજુ શેવ ઓફ કરી નાખ્યું. કે સપોઝ આ ડબ્બાની એજ હોય તો આ માઉન્ટેન માં રાખો, આ શેવ ઓફ કરી નાખ્યું કે અહીંયા સુધી જ આવવા જોઈએ. સમજાય છે? તો કેટલા કાળ દ્રવ્ય આવ્યા અંદર? કે જેટલા આકાશ લોકમાં આકાશના પ્રદેશો છે, એક તાળાનો એક જ પ્રદેશ રોક્યો ને, તો જેટલા આકાશના પ્રદેશ છે એટલા કાળાનો આવ્યો. બરાબર, સિમ્પલ મેથ, સિમ્પલ લોજિક છે મેથનું. તો કેટલા આવ્યા? કે એમ કહેવાય કે લોક પ્રમાણ, લોક પ્રમાણ અસંખ્યા. ખ્યાલ આવે છે? એક બીજો વર્ડ છે જે છે અસંખ્યાત લોક પ્રમાણ. આમાં શું થયું? અસંખ્યાત આપણે આગળ લઈ લીધું, સમજાય છે? તો આ બે સિમિલર છે કે ડિફરન્ટ છે? સિમિલર છે કે ડિફરન્ટ છે? આ બે ડિફરન્ટ છે. આ કેવી રીતના ડિફરન્ટ છે? આ શું છે કે એક લોક પ્રમાણ આકાશના પ્રદેશો, એટલે લોક પ્રમાણ અસંખ્યાત. અને આ કેવું છે? અસંખ્યાત લોક પ્રમાણ. એટલે ઓલું એક ડબ્બો મમરા નહીં ખાવ, પાંચ ડબ્બા નાખો તો પાંચ ડબ્બા પ્રમાણ એમ કહેવાય ને. એવી રીતના અસંખ્યાત લોક પ્રમાણ. સમજાય છે ડિફરન્સ? સમજાયો ડિફરન્સ? સમજાય છે? દિસ ઇઝ સ્ટીલ ઇન અસંખ્યાત કેટેગરી, દિસ ઇઝ ઓલસો ઇન અસંખ્યાત કેટેગરી. અને અસંખ્યાત કેટેગરીમાં ઇટ્સ હ્યુજ રેન્જ, એટલે એનું ડિફરન્સ સમજાવવા માટે આવી રીતના નંબરને કમ્પેરેટિવલી સમજાવવામાં આવે છે. ખ્યાલમાં આવે છે? હવે વાત શું ચાલતી હતી આપણે કે વિશ્વમાં દ્રવ્ય કયા કેટલા છે? તો આપણે જોયું કે પુષ્કળ દ્રવ્ય સૌથી વધારે છે. એમ કેમ કે અનંતાનંદ છે. એક તો અનંતની કેટેગરીમાં છે, અસંખ્યાતમાં નથી. એટલે કાળ ઇઝ ડેફિનેટલી સ્મોલર. ધર્મ અધર્મ આકાશ તો એક એક જ છે, એટલે એ પણ સ્મોલર. જીવ કરતા પુષ્કળ વધારે, તો પુષ્કળ રહે. તો દ્રવ્ય અપેક્ષા એ આખા લોકમાં પુષ્કળ સૌથી મોટું દ્રવ્ય છે. સૌથી મોટું એટલે કાઉન્ટિંગમાં સૌથી વધારે, રાઈટ? હવે નેક્સ્ટ એંગલ, ક્ષેત્ર અપેક્ષા એ કયું સૌથી મોટું છે? ક્ષેત્ર અપેક્ષા એ આકાશ સૌથી મોટું છે, ડેફિનેટલી. કેમ? કેમ કે બાકી બધા તો લોકની અંદર જ રહેલા છે. આપણે પુષ્કળ ને અનંત પ્રદેશી કીધું તું, યાદ છે? પુષ્કળ ને આપણે જો ઓપન કરીએ તો અનંત પ્રદેશ થઈ જાય. ખ્યાલ આવે છે? ઈ એંગલ થી પણ વિચાર કરીએ તો ઈ અનંત પ્રદેશ કરતા પણ આકાશ બહુ જ મોટું છે. એટલે અહિયાં આકાશ રેન્જ. જો તમે આ સાંભળ્યું છે ક્યારેક, કદાચ સાંભળ્યું હોય તો રિપીટ થઈ જાય. જીવ કેટલા છે? અનંત. તો આઈ એમ ગોઈંગ ટુ પુટ અ અનુસ્વાર. પુષ્કળ કેટલા છે? અનંત અનંત, રાઈટ? તો બે વાર અનંત. કાળ, કાળ એટલે શું? હવે કાળાનો નહીં, કાળાનો નહીં, ત્રણ કાળના સમય, વ્યવહારથી જે કાળ આપણે માપીએ છીએ ને, એક દિવસ, કલાક, ઘડી આદિ, તો એ ત્રણ કાળના સમય કેટલા છે? એ તો અનંત, અનાદિ અનંત આપણે કહીએ ને, અનાદિ અનંત. પણ એ કેટલા અનંત? અનંતમાં પણ રેન્જ છે ને આખી મોટી, આ બધું અનંત છે. તો એ કેટલા અનંત? ત્યાં જેટલા પુષ્કળો છે ને એના કરતા બી અનંત ગણા પુષ્કળ કાળના સમયો, એટલા ત્રણ વાર. આ સમજાય છે? ઓકે. બહુ અનંત આકાશના પ્રદેશો. સમજાય છે? આજે અનંત અનંત આકાશ છે ને દશે દિશાઓમાં, તો એના આપણે પ્રદેશો કાઉન્ટ કરવા જઈએ, કાઉન્ટ તો કરી જ નહીં શકીએ કેમ કે અનંત છે. પણ રિલેટિવ કમ્પેરિઝન કરીએ તો આ કાળ કરતા પણ અનંત ગણાશે. કાળ મલ્ટીપ્લાય બાય અનંત. સમજાય છે? આ સમજાય છે? અને હવે છે ગુણ. દરેક દ્રવ્યમાં, છે છ દ્રવ્યમાં નંબર ઓફ ગુણ. એ કેટલા છે? કે આકાશ કરતા, આકાશના પ્રદેશો કરતા પણ અનંત ઘણા ગુણો છે. આપણે કેટલા ગુણ કાઉન્ટ કરીએ છીએ? સામાન્ય ગુણ કેટલા? છ. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ. વિશેષ ગુણ કેટલા આપણે કાઉન્ટ કરીએ છીએ? કયા દ્રવ્ય છે એ પ્રમાણે પાંચ, દસ, પંદર, વીસ, બહુ બહુ તો 47 શક્તિઓ. બરાબર ને? તો ટોટલ ક્યાં સુધી આપણું પહોંચે?
મેક્સિમમ 100 સુધી.
સમજાય છે? પણ એકચ્યુઅલી નંબરો ગુણ કેટલા છે? આકાશના પ્રદેશો કરતા પણ અનંત. કેવી રીતે આટલા બધા આવ્યા આપણને તો ખબર નથી, નામ ક્યાં છે? કેવી ભગવાનને તો ખબર જ છે, પણ આપણને ખબર નથી કેમ કે આપણી એટલી શક્તિ નથી. જેટલા આચાર્યો લખી ગયા ને એટલા આપણને સમજવા અઘરા પડેલો. એટલે આચાર્ય એટલા જ લખ્યા છે એટલે આપણને એટલા જ ખબર છે. ખ્યાલમાં આવે છે? એની પહેલા જે ગણધર ભગવાન ને બધા હશે એમની પાસે ઘણું બધું લાંબુ લિસ્ટ હશે, પણ આપણને તેના ખબર નથી. હવે આ મેં શું કામ કીધું? કેમ કે આપણે અહીંયા યુઝ કરશું તો ક્ષેત્ર અપેક્ષા એ પૂજગલ જે અનંતાનંત છે, પણ એના કરતા પણ આકાશ બહુ જ મોટું છે. એટલે ક્ષેત્ર અપેક્ષા એ હું મેન આકાશ છે. સૌથી મોટું દ્રવ્ય કયું છે? આકાશ. હવે જે કાળ અપેક્ષા છે, કાળ અપેક્ષા એટલે અહીંયા કાળ દ્રવ્ય નહીં લેતા. કાળ અપેક્ષા એટલે શું કહેવામાં આવે છે કે છ દ્રવ્યને કમ્પેર કરવામાં આવે, જીવ પુદ્ધલ ધર્મ ધર્મ આકાશ ને કાળ, અને એના ત્રણ કાળ ના સમયો કમ્પેર કરવામાં આવે તો છ દ્રવ્ય માંથી કયું કાળ દ્રવ્ય વિન થાય? છ દ્રવ્ય ને કાળ અપેક્ષા એ કમ્પેર કરવામાં આવે તો કયું દ્રવ્ય જીતે? અરે બધા દ્રવ્ય અનાદિ અનંત છે કે નહીં? બધા દ્રવ્ય અનાદિ અનંત છે કે કોઈ એક દ્રવ્ય નો કાળ વધારે લાંબો છે અને બીજા દ્રવ્ય નું ઓછું છે? બધા દ્રવ્ય નો સેમ છે ને? બધા જ અનાદિ છે અને બધા અનંત કાળ સુધી રહેશે ને? અહિયાં તો બધા જ રહે છે, બધા સિમિલર છે. સમજાય છે કે નહીં? શું વાત કહેવા? અને ભાવ. હવે જે શું ટ્રીકી વાત, આ એટલે શું છે? ભાવ એટલે કોઈ પણ દ્રવ્ય ના કોઈ પણ ગુણ ની કોઈ પણ પર્યાય અને એ પર્યાય નું સામર્થ્ય. જેવી રીતના કે સપોઝ આપણે પૂજ્ય લઈએ, પૂજ્ય નો સ્પર્શ હોય અથવા એનો વર્ણ ગુણ લઈએ, વર્ણ એટલે કલર, એમાં બ્લેક કલર, બ્લેક કલર ની મેક્સિમમ સામર્થ્ય કેટલું છે? આપણે કહે ને ફેડેડ બ્લેક, થોડું ડાર્ક બ્લેક, જેટ બ્લેક, એકદમ ડાર્ક બ્લેક. ખ્યાલ આવે? આ એના ગુણ ની સામર્થ્ય. આ સામર્થ્ય કેવા મોકલાય? એનું એક યુનિટ છે, એને કહેવાય અવિભાગ પ્રતિષ્ઠિત. સાંભળ્યું છે અવિભાગ પ્રતિષ્ઠિત નામ? કોઈ પણ દ્રવ્ય ના કોઈ પણ ગુણ ની શક્તિ જે હોય ને એની પર્યાય માં પ્રગટ થવાની શક્તિ, એ પર્યાય માં પ્રગટ થવાની રેન્જ હોય આખી. ચાલો કોઈ પણ એક દ્રવ્ય કહો ને એનો કોઈ એક ગુણ કહો, કોઈ પણ. પૂજગલ નો કયો ગુણ? પૂજગલ નો સ્પર્શ. સપોઝ સ્પર્શ ગુણ માં આઠ પર્યાય છે. આઠ પર્યાય છે ને? ઠંડુ ગરમ, રૂખું ચીકણું, કડક નરમ, અને ના એક મિનિટ કઈ કરી, ઠંડુ ગરમ હલકું ભારી. હા, ઠંડુ ગરમ રૂખું ચીકનું હલકું ભારી કડક અને નરમ. સપોઝ આપણે ઠંડુ ને ગરમ લઈએ તો પૂજગલ દ્રવ્ય એનો સ્પર્શ ગુણ, હવે એની ઠંડી ને ગરમ કરીએ. એ ફોર એન એક્ઝામ્પલ, એ પૂજગલ ને આપણે પાણી લઈએ તો એ પાણી માં એના સ્પર્શ ગુણ માં ઠંડી ગરમ તો પર્યાય માં ઓપ્શન છે ને કે કાં તો ઇટ કેન બી અપ ટુ 500 ડિગ્રી સ્ટીમ, ઓર ઇટ કેન બી માઇનસ 100 ડિગ્રી આઈસ. આ તો દીઝ આર નોટ લિમિટ, પણ આનાથી પણ ઉપર નીચે જઈ શકે ને, કઈ પણ હોઈ શકે, પણ દીઝ આર લિમિટ. એટલે દીઝ આર ધ રેન્જ. ખ્યાલ આવે છે? વચમાં પણ કોઈ પણ ઓલામાં પાણી હોઈ શકે, હોઈ શકે ને? તો આ રેન્જ ને એના એના જે ગુણ ની પ્રગટ થવાની શક્તિ કહેવાય, કે એના સ્પર્શ ગુણ ની પ્રગટ થવાની શક્તિ, તો એને કહેવાય અવિભાગ પ્રતિષ્ઠિત. આને સપોઝ આપણે વર્ટિકલી લખીએ તો ઓછામાં ઓછા અને વધારેમાં વધારે એમ કહી શકાય ને? ખ્યાલમાં આવે છે? તો હવે ક્વેશ્ચન શું છે કે આવા અવિભાગ પ્રતિષ્ઠેદમાં એટલે કે ભાવોમાં કયા દ્રવ્ય ની કઈ ગુણ ની કઈ પર્યાય બની. હવે ક્વેશ્ચન સમજાય છે તો કયા દ્રવ્ય માં સૌથી વધારે સામર્થ્ય છે અને એ પણ કઈ પર્યાય માં? વેરી ગુડ. જીવ દ્રવ્ય ના જ્ઞાન ગુણ ની કેવલ જ્ઞાન પર્યાય એ કેવલ જ્ઞાન ના જેટલા અવિભાગ પ્રતિચ્છેદ છે એ એટલો મોટો અનંત નંબર છે કે આજે આપણે 5 કહ્યા ને એના હજી 4 સ્થાન જવા દો, એના પછી અનંત આવે છે. એ અનંત માટે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ એટલો મોટો અનંત નંબર છે કે હવે અમે ગમે તે મેથેમેટિકલ ઓપરેશન કરીએ ને ત્યાં સુધી પહોંચી શકાતું નથી. એટલે અહીંયા સુધી એક આપણા શાસ્ત્રોમાં ગણિત બહુ ડિટેલમાં એટલું બધું ગણિત છે કે આપણે સમજવા જઈએ તો આપણું મગજ કાણું થઈ જાય. અને એવું કર્યા પછી પણ એવું કહે છે કે ભાઈ હવે અહીંયાથી આટલું બધું અમે તમને દેખાડ્યું પણ હવે હજી આગળ પહોંચી શકાતું નથી, કેમ કે બહુ અઘરું પડે છે. આપણે જસ્ટ ટુ ગીવ યુ અ ફ્લેવર, આપણો ટાઈમ થઈ ગયો છે, પણ એક ઓપરેશન છે આપણે શાસ્ત્રમાં મેથેમેટિકલ ઓપરેશન, એને કહેવાય શલાકા ત્રણ નિષ્ઠાપન. એ શલાકા ત્રણ નિષ્ઠાપન એટલો ઇન્વોલ્વડ પ્રોસેસ છે કે આપણે બે નંબર માટે પણ કરીએ ને, એક માટે તો કઈ ના કરાય કેમ કે મલ્ટીપ્લિકેશન બધું વન જ આવે, એક નું મલ્ટીપ્લાયર બી વન એટલે બધું વન જ આવે. પણ બે માટે કરવા જઈએ ને તો એ કરતા કરતા નંબર અસંખ્યાતમાં વયો જાય અને આપણું મગજ કે આપણા કેલ્ક્યુલેટર કે કમ્પ્યુટર થાકી જાય કે એની આગળ આપણે ગણી શકતા નથી એવું થઈ જાય. અને એવા એવું ઓપરેશન અનંત થી શરૂ કરવાનું, ખ્યાલમાં આવે છે? એવું ઓપરેશન અનંત થી શરૂ કરવાનું, એના અનંત તો સ્ટેપ થાય પછી અનંત માં રિપીટ કરવાનું. અને એવું કર્યા પછી પણ એક જ આંકડો પહોંચે છે કે કેવલ જ્ઞાન સુધી પહોંચી શકાતું નથી, એમ કરીને પછી ગીવઅપ કરી દે. આપણા શાસ્ત્રમાં આચાર્ય ગીવઅપ કરી દે છે કે ભાઈ હવે આનાથી કેવલ જ્ઞાન ઘણું મોટું છે એટલે પહોંચી શકાતું નથી, માટે અમે એની અનંતતા સમજી રહ્યા, એમ કરીને મૂકી દે છે આપણા આચાર્ય. કેવાનો મતલબ શું છે કે ભાવ અપેક્ષાએ કેવળ જ્ઞાનની એક પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદ એટલા બધા અનંત છે કે બધા અનંત કરતા સૌથી મોટું અનંત એ છે. જો આપણો ટાઈમ પૂરો થયો કે આપણે ખાલી આ ક્વેશ્ચન નો આન્સર એક ફટાકથી વાંચી દઈએ, આગળનું પછી જોઈએ. દ્રવ્ય અપેક્ષાએ અનંત પૂર્વક પરમાણુ દ્રવ્યોની સંખ્યા સૌથી વધારે છે, તેમની સંખ્યા જીવ રાશિ કરતા અનંત ગુણી અનંત છે. ક્ષેત્ર અપેક્ષાએ ત્રિકાળવર્તી સમયની સંખ્યા કરતા એટલે કાળ કરતા અનંત ગુણી સંખ્યા આકાશના પ્રદેશોની છે. આકાશના પ્રદેશો માટે આકાશ દ્રવ્ય ક્ષેત્ર અપેક્ષાએ સૌથી મોટું છે. કાળ અપેક્ષાએ દરેક દ્રવ્યના સ્વકાળ રૂપ, સ્વકાળ એટલે કે ટાઈમ નહીં પણ દ્રવ્ય પોતે પણ તો પરિણામે છે ને, એની પર્યાય પરિણામે છે ને, તો એનો સ્વકાળ છે. તે સ્વકાળ રૂપ અનંત પર્યાયો પુદ્ગલ દ્રવ્યની સંખ્યાથી, પુદ્ગલ દ્રવ્યની સંખ્યાથી અનંત ગુણી કાળ અપેક્ષાએ છે. આ કાળ કેટલો છે કે દરેક દ્રવ્યનો અનાદિ અનંત છે. કેટલો અનાદિ અનંત છે કે જેટલા પુદ્ગલ છે એના કરતા અનંત ગણો છે. અથવા ભૂતકાળના અનંત સમયો કરતા ભવિષ્યકાળના સમયોની સંખ્યા અનંત ગુણી વધારે છે. બધા જ દ્રવ્યની સિમિલર. અને ભાવ અપેક્ષાએ જીવના જ્ઞાન ગુણના એક સમયના કેવળ જ્ઞાન પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદોની સંખ્યા સૌથી અનંત ગુણી છે. એ ભાવ અપેક્ષાએ અનંત છે. એક લાસ્ટ ક્વેશ્ચન 56, આ ઉપરથી શું સમજવું કે કેવળ જ્ઞાનમાં ત્રિકાળવર્તી સર્વ પદાર્થોને સંપૂર્ણ સ્વરૂપ પ્રત્યેક સમયમાં સર્વ પ્રકારે, આપણે કહીએ ને કે ત્રણ કાળના બધા જ પદાર્થો એના ગુણો અને એના એટલે એના અનંત ગુણો, એ પદાર્થોના અનંત ગુણો અને એની અનંત પર્યાયો, એ અનંત પર્યાયો ભૂતકાળ અને ભવિષ્યકાળ એટલે કે ત્રણેય કાળ બધું જ મળીને, કેટલા અનંતને આપણે મલ્ટીપ્લાય કર્યા, એ બધું જ મળીને કેવળ જ્ઞાનની એક પર્યાયમાં યુગપદ, યુગપદ એટલે એક સાથે અપ્રત્યક્ષ જાણે આમ સામે આ ચોક કેવો દેખાય છે એવું પ્રત્યક્ષ યુગપદ પ્રત્યક્ષ સ્પષ્ટ જણાય છે. એક સ્પષ્ટ અને એક અસ્પષ્ટ હોય એ રીતના કેવલ જ્ઞાનને જાણવાની શક્તિ છે. તો જો પ્રત્યેક સમયમાં સર્વ પ્રકારે યુગપદ સ્પષ્ટ જણાય છે એવી કેવળ જ્ઞાનની અચિંત્ય અપાર શક્તિ છે અને દરેક આત્માનો શક્તિ પણ એવો જ સ્વભાવ છે.
આ જીવને ભગવાન શું કામ
કે પૂજ્યલ ને કે ભગવાન નો કીધા? કેમ કે આપણામાં ભગવાન થવાની શક્તિ છે. ભગવાન થવાની શક્તિ એટલે કે આવું અપાર સામર્થ્ય પ્રગટ કરવાની શક્તિ દરેક જીવમાં છે. માટે આપણે શક્તિ અપેક્ષાએ આપણે બધા જ ભગવાન કહેવાય. ગુરુદેવ શ્રી કહે કે બધા ભગવાન છો. અરે હમણાં તો મનુષ્ય ગતિમાં છીએ ને. અરે એને નહીં જુઓ, આત્મામાં હમણાં જ ભગવાન છે. શક્તિ અપેક્ષા અને એવું ભગવાન થવાની સામર્થ્ય પણ છે. ચાલો જીનવાણી જોઈએ.
જે જીનવાણી ભારતી તોડે જપો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન છે તુજે લોકાલો તો વાણી મન નમો સદા તે.
બોલો જીનવાણી માત નો જય.